તારીખ 23/12/1995 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 710 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 136
સ્વરૂપ વિશેની નોંધ છે ડાયરીમાંથી સ્વરૂપ વિષયક નોંધ છે સાત વચનામૃત ચાયદા છે આઠમું વચનામૃત છે આત્મા છે આત્મા છે એટલે હું છું આત્મા એટલે હું આત્મા છે એટલે પોતે છે હું છું એમાં પોતે છે આત્મા અત્યંત પ્રગટ છે હું છું એમ નહીં પણ હું અત્યંત પ્રગટ છું ક્યાંય ઊંડે ઊંડે મને હું જડતો નથી એવું મારો સ્વરૂપ નથી હું તો અત્યંત પ્રગટ છું ખૂબ જ પ્રગટ છું સાવ પ્રગટ છું બિલકુલ પ્રગટ છું એમ જેવું છે કેવી રીતે કેમ કે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે કેવી રીતે આત્મા પ્રગટ છે એમ પકડાનું આત્મા અત્યંત પ્રગટ છે એમ કેમ માલુમ પડ્યું કે સ્વસંવેદન દ્વારા માલુમ પડ્યું અને સ્વસંવેદન છે એ તો અનુભવ ગોચર છે પ્રગટ અનુભવ ગોચર છે પ્રત્યક્ષ અનુભવ ગોચર છે જે પ્રત્યક્ષ પ્રગટ અનુભવ ગોચર હોય તેને બીજું પ્રમાણ આપવાની જરૂરત રહેતી નથી શું જેમ કે તમે ફલાણું આમ બોલ્યા હતા માણસ કે કઈ નહીં અમે તો કઈ એવું બોલ્યા નથી ઓકે એમ નહીં તમે બોલ્યા ત્યારે આ ભાઈ કે આ હાજર હતા એની હાજરીમાં બોલ્યા છો વાત પૂરી થઈ ગઈ હવે બીજું પ્રમાણ આપવાની જરૂર નથી જ્યાં વસ્તુ કે બનાવ પ્રગટ અને પ્રત્યક્ષ હોય ત્યાં બીજા પ્રમાણની જરૂર રહેતી નથી કેમ કે પછી તો અનુમાન પ્રમાણને આગમ પ્રમાણને તર્ક પ્રમાણને એ બધી વાત ઊભી થાય છે અનુભવ પ્રમાણ બધા પ્રમાણોમાં બળવાન પ્રમાણ છે જો અંદરમાં પોતાને પોતાનું વેદન પોતાને પોતાનું સારી રીતે વેદન એને સ્વસંવેદન કહે છે સ્વ એટલે પોતે સંવેદન એટલે અનુભવ વેદવું ભોગવવું પોતાનું સ્વસંવેદન પ્રગટ જ અનુભવમાં છે બધાને તેથી આત્મા અત્યંત પ્રગટ છે તેના દ્વારા આત્મા અત્યંત પ્રગટ છે આત્મા હે હિન્દી એટલું છે છે ની જગ્યાએ હે ની જગ્યાએ છે તરત ખબર પડે એવું છે આત્મા અત્યંત પ્રગટ હે ત્યાં પણ છે ને હેનો જ ફરક છે બાકી કંઈ ફરક નથી અનુવાદમાં ફેર હોય તો કહેજો આત્મા અત્યંત પ્રગટ હે ક્યોંકિ સ્વસંવેદન પ્રગટ અનુભવ મેં હૈ સ્વસંવેદન પ્રગટ અનુભવ મેં ચાલુ હિ હૈ અનુભવ મેં હૈ મતલબ અનુભવ મેં ચાલુ હિ હૈ જિસકો બંધ ક્યા નહીં જાતા કરના ચાહે તો ભી એસા હોને સે આત્મા અત્યંત પ્રગટ હૈ ये बात रही समझने की और समझाने की इसका जो वाच्य है वो परिणमन रूप है। यहां तक तो की बात तो समझने की समझाने की नहीं, तो हम समझते भी है शायद समझा सकते भी है, लेकिन बात है परिणमन की, न कहने मात्र की है न सुनने मात्र की भी है। ये बात कहने मात्र नहीं अपने आया अनुभव प्रकाश में, ये कहवा मात्र नहीं, चित्तने चेतना मा लीन करे मात्र, कहने मात्र नहीं है ऐसे, ये बात भी कहने मात्र नहीं है। इसका जो वाच्य है वो परिणमन है। जब हम मौजूद है तो ये मौजूदगी किसकी विद्यमानता में मालूम पड़ती है? ज्ञान की विद्यमानता में मालूम पड़ती है। हमारी मौजूदगी हमारे ज्ञान की विद्यमानता में मालूम पड़ती है। दूसरे जीव हमारी मौजूदगी की नोंद लेवे नहीं लेवे हमें कोई अपेक्षा नहीं है। तो निगलेक्ट करते हैं तो भाई हम तो थे लेकिन सामने भी नहीं देखते थे तो हमको तो कितना निगलेक्ट किया, हम है कि नहीं है, ऐसी बात हो गई हमको वो अपेक्षा नहीं है। हमारी मौजूदगी हमारे ज्ञान की विद्यमानता में मालूम पड़ती है। और कैसे मालूम पड़ती है? स्वसंवेदन से मालूम पड़ती है। तो स्वसंवेदन से हमारी मौजूदगी अनुभव गोचर होती है, वेदन गोचर होती है, इसलिए हम अत्यंत प्रकट है। प्रकट है उतनी बात नहीं है, अत्यंत प्रकट है। भजन देवा मागे से विद्यमानता ऊपर वजन देवा मागे छे, इतला माटे, इसलिए के पर की विद्यमानता की जीव ने इतनी इतनी ज्यादा मुख्यता कर दी है कि खुद स्वयं को भूल गया, अपनी विद्यमानता को भुला हुआ है। और उतना ज्यादा भूल गया है, उतना ज्यादा भूल गया है कि खोज करने निकला तो भी मिलता नहीं इतना ज्यादा भूल गया है, थोड़ा नहीं भूला है, है? दिशा में क्या क्या आता है मालूम है? मेरा ये शरीर इस रूप में कितना सुंदर, फिर इस शरीर को अच्छे अच्छे कपड़े पहनाए हैं, एक तो मेरा शरीर सुंदर और दूसरा उसको अच्छे अच्छे कपड़े पहनाए, फिर अच्छे अच्छे अलंकार पहनाए, और कोई बाकी रहा था तो कॉस्मेटिक्स, और बाल बाल वो सब, बहुत गड़बड़ किया, रस लिया वहां, गड़बड़ किया मैंने, क्या किया कि इसमें रस बहुत लिया, स्मरण कर लेना अगर ऐसा हुआ हो तो स्मरण कर लेना है ना, अभी मानो के वर्तमान में वैराग्य हुआ हो और वैराग्य चलता भी हो तो स्मरण कर लेना, क्यों कि खोजने पर भी मिल, तो स्वसंवेदन है वो तिरोभूत हो गया। क्या हुआ? स्वसंवेदन नाश नहीं हुआ है, स्वसंवेदन का अभाव नहीं हुआ है। समी साथी 17-18 गाथा में आचार्य देव का पुकार है कि अबाल गोपाल को अनुभूति स्वरूप मैंने वेदन स्वरूप भगवान आत्मा सदा ही अनुभव में आ रहा है, ये परम सत्य है, ऐसा हो ही रहा है, लेकिन तिरोभूत हो रहा है तो मालूम नहीं पड़ता। गुरुदेव दृष्टांत देते थे कि पहले के जमाने में अभी भी प्रतिष्ठा वगैरह होती थी, चूल्हा बनाते ना, चूल्हा बनाते उसमें लकड़े वगैरह जलाते हैं, लकड़े को भी गीले हो, पूरे सूखे नहीं हो, तो बहुत धुआं होता है उसका जलने में बहुत। तो उसमें इतना बड़ा टोपिया, 100, 200, 500 आदमी की रसोई जिसमें हो, इतना बड़ा टोपिया हो तो धुएं में दिखता नहीं है, इतना बड़ा होने पर भी नहीं दिखता, कि धुआं इससे भी ज्यादा है, कहां से दिखेगा। ऐसा पर प्रवेश भाव का, पर रस का धुआं इतना बढ़ गया कि इतना महान आत्मा है, बहुत अनंत जिसकी महिमा है, बहुत महान है, इतना सामर्थ है जिसकी हद नहीं, उतना सामर्थ है, परंतु दिखता जिसकी विद्यमानता नजर नहीं आती, ये बात हो गई है, अंधा हो गया। ऐसे तो ज्ञान कभी अंधा होता नहीं, आंख बंद करे तो भी लाल पीला दिखता है, इसका मतलब क्या हुआ कि दिखता तो है, देखना तो चालू है। अंधे को क्या दिखता है कि अंधेरा, तो अंधेरा तो दिखा कि नहीं दिखा। कोई आदमी की बाहर देखने की दृष्टि चली जाती है, एक सूक्ष्म में फर्क पड़ता है, और कोई बात नहीं है। वो कोई चार इंद्रिय नहीं हुआ है, वो पंचेंद्रिय रहा है, वो चौरेंद्रिय नहीं हुआ है, पंचेंद्रिय ही रहा है। आंख चले जाने से चार इंद्रिय होता है, ये कान में सुनने में बंद हो जाता है, चार इंद्रिय नहीं होता है, हाँ उसको दूसरी आवाज सुनाई देती है, जिसके आड़े उसको दूसरी बाहर की आवाज सुनाई नहीं देती। ऐसे यहाँ अंधेरा अंधेरा दिखता है, तो अंधेरा इतना है कि प्रकाश नहीं दिखता है, और दिखता तो है, नहीं दिखता है सो बात नहीं है, सूक्ष्म में फर्क हो जाता है। ऐसे ज्ञान कभी अंधा नहीं होता, लेकिन आवरण आवरण आता है उसके ऊपर, आवरण आता है अवस्था में, तो ज्ञान को स्वयं का वेदन नहीं हो रहा है, और स्वयं का मूल स्वरूप स्वभाव स्वरूप है वो नहीं मालूम पड़ता है, इसका कारण इस प्रकार का आवरण है ज्ञान को। इस आवरण को पंचाध्यायी में स्वानुभूत्यावरण कहा है, क्या कहा है, स्वानुभूत्यावरण। अनुभव नहीं करता है सो बात तो है ही नहीं, अनुभव तो करता ही है, लेकिन कहता है कि मुझे ठंड लगती है, कहता है कि मुझे ये मीठा लगता है, ये मुझे कड़वा लगता है, ये अनुभव उसका चालू है, पर वेदन चालू का चालू है। तो अनुभव नहीं है, वेदन नहीं है सो बात नहीं है, ऐसे सीधा ज्ञान वेदन पकड़ने में नहीं आए तो उल्टा वेदन में वेदन तो है कि नहीं है, उसमें सामान्य को पकड़ो, उल्टा और सुल्टा वेदन तो विशेष है, दोनों में वेदन तो सामान्य है, गुण को ऐसे पकड़ा जाता है, प्रभाव को ऐसे पकड़ा जाता है कि श्रद्धा है, विपरीत श्रद्धा भी श्रद्धा है, और सम्यक श्रद्धा भी श्रद्धा है, दोनों में श्रद्धा करने का स्वभाव तो सामान्य है, यहां से श्रद्धा को पकड़ो ना कि श्रद्धा क्या चीज होती है, कोई भी गुण को ले लो यहां से पकड़ सकते हो। उल्टा सुल्टा तो अवस्था का भेद है, गुण तो परिणम रहा, पर गुण परिणमता है वहां। अवस्था में कौन परिणमता है? गुण परिणमता है, स्वभाव परिणमता है। यहां से पकड़ो, ठीक है। तो प्रकाश शक्ति समझने में सूक्ष्म पड़ती है, जबकि ज्ञान समझने में पकड़ने में आता है, इसलिए बात ज्ञान से समझाई जाती है। और उसका ही रूप है, ज्ञान में जो वेदन है वो प्रकाश शक्ति का रूप है, और ज्ञान में जो निराकुलता है वो सुख शक्ति का रूप है। और ज्ञान किसी को स्पर्शता नहीं, निर्लेप रहता है, तो उसका भिन्नत्व शक्ति का, भिन्नपना का उसका रूप है। ऐसे अनेक अनेक गुणों का रूप तो है ही ज्ञान में, और ज्ञान है वो उसको अस्तित्व का रूप है। ज्ञान की विद्यमानता है वो अस्तित्व का रूप है। तो ज्ञान से सब बात समझ में आ जाती है कि मैं अनंत गुणों का एक रूप आत्मा हूं, इसलिए आत्मा शब्द लिया है। स्वसंवेदन आत्मा है, ज्ञान है ऐसा नहीं लिया है। आत्मा अत्यंत प्रकट है, आत्मा ले लिया है, क्योंकि स्वसंवेदन प्रकट अनुभव में आ रहा है। वेदन ही गौण होकर के, हाँ वो तो क्या है कि स्वयं के रूप में वो अनुभव में आता है। वेदन आता है वो स्वयं के रूप में आता है, ये तो मेरा वेदन है, ऐसा वेदन स्वरूप में वेदा जाता है, तो स्वसंवेदन बोला जाता है उसको, इस तरह से। वचनामृत तो इतना बढ़िया है कि इस वचन के वाच्य को प्रैक्टिकल साइड में ले जाए तो उस रस से निकले ही नहीं, छूटे ही नहीं, ऐसा वचनामृत है। और कोई संस्कारी जीव हो तो ऐसे वचन से स्वसंवेदन को पकड़ करके आत्मा का अनुभव तक पहुंच जाए, तो क्या बात कही है। मैं हूं, मैं अत्यंत प्रकट हूं, मेरा स्वसंवेदन से ये पकड़ने में आता है, अंदर में चला जाता है, ऐसा पकड़ने में अंदर आ जाए, ऐसी बात है। तो प्रकट है, प्रकट शब्द में बहुत भाव भरा है, प्रकट है ये। तो ये घटना घटी धर्मदास जी क्षुल्लक के लिए। धर्मदास जी क्षुल्लक अपनी आत्मकथा लिख रहे हैं, तो लिखा कि मैंने अज्ञान दशा में व्रत ले लिया, पंचम गुण स्थान में जो व्रत है क्षुल्लकपना का व्रत ले लिया, श्रावक का व्रत होता है, दसवीं परिमा है, क्षुल्लक और इल्लक दसवीं और ग्यारहवीं, दसवीं परिमा ले लिया, हजारों उपवास किए। क्या किया? हजारों तो मैंने उपवास किए, और सैकड़ों दफे सम्मेत शिखर की यात्रा किया पैदल, कितने दफे? सैकड़ों दफे। और इसका मुझे बहुत अभिमान हुआ था। क्या लिखा है? कि इसका मुझे बहुत अभिमान हुआ था कि मैं क्षुल्लक, मैं तपस्वी, बार बार उपवास करता हूँ, हजारों तो उपवास कर डाले। क्या कर डाले? और करके डाल दिया ज्ञान में, और इतना इतना समय शिखर का यात्रा किया। तो इसके गुरु थे देवेंद्र कीर्ति, उन्होंने उसको बुला, अच्छा आठवें शिखर में तो वो तो वहाँ से सिद्ध होते हैं, अनंत तीर्थंकर वहाँ से सिद्ध हुए, अनंत चौबीस के अनंत तीर्थंकर वहाँ से सिद्ध हुए। तो वहाँ से सिद्ध हुए तो वहाँ तो सिद्ध का दर्शन होता है, तुझे सिद्ध परमात्मा का दर्शन हुआ कि नहीं हुआ? तो कि नहीं, तो तू अंधा है। अंधा क्या बोला? अंधा है। तो फिर से चले गए, सिद्ध परमात्मा का दर्शन होता है तो फिर से जाऊं, खोजा सिद्ध भगवान को खोजा, लेकिन सिद्ध भगवान तो सिद्धालय में विराजमान है और अपना सिद्ध स्वरूप तो भाष्यमान हुआ नहीं था, तो उपयोग तो वहां सिद्धालय में गया नहीं, पर न हृदय में सिद्ध भगवान को उतारे भी, तो वैसा का वैसा कोरा का कोरा वो वापस आ गया। महाराज वहां तो कोई सिद्ध का दर्शन नहीं होता है, सिद्ध परमात्मा का वहां तो दर्शन नहीं हुआ, कि अंधा है। फिर बोले उनको, कितना अंधा है तू, तेरे सिद्ध परमात्मा का दर्शन नहीं तुझे होता है क्या? तो उसमें उसका आवरण निकल गया, कहते ही इसका आवरण निकल गया और अपना सिद्ध परमात्मा का दर्शन कर लिया। सुपात्र जीव था तो अंधा कहा तो उसको बुरा नहीं लगा, कि श्री गुरु कठोर शब्द कहते हैं तो भी मेरे भलाई के लिए, और मृदु शब्द कहेंगे तो भी मेरे भलाई के लिए। भाई ये दर्शन नहीं होता है, अपना दर्शन करो, जरा भीतर में गौर से देखो, प्रगट परमात्मा विराजमान है, और इतना विराजमान है कि वहां से वो कभी हटता नहीं है। तुम कितनी भी उपेक्षा किया और कर रहे हो, फिर भी वो वहां से हटता नहीं है। ऐसे उनको सानुभव हो गया, आवरण निकल गया तो सानुभव हो गया। ये आवरण होता है परविदन से, होता है किससे होता है? परविदन से आवरण होता है। पर प्रवेश भाव कहो, परवेदन कहो, पर का वेदन कहो, राग का वेदन कहो, शरीर की साता साता का वेदन कहो, ठंडी गर्मी का वेदन कहो, या रसास्वाद का वेदन कहो, सभी परवेदन है। उस वेदन में मुझे एकत्व होता है तो यह आवरण आता है, एकत्व नहीं होता है तो निरावरण होता है, तब एकत्व नहीं होता है। एकत्व होने में आवरण होता है। खोज इस तरह से चलाओ कि मुझे वेदन किसका हो रहा है, इस तरह से भीतर में खोज चालू हुई तो उस तरह से चलाओ कि मुझे वेदन किसका हो रहा है, राग का हो रहा है। शरीर का वेदन तो खाने पीने में ठंडी गर्मी होती है तो प्रासंगिक उदय काल में होता है, यहां शरीर का निमित्त पड़ता है, लेकिन शरीर का निमित्त का कोई उदय प्रसन्न नहीं हो तो इस वक्त तो वेदन तो चालू है, पर वेदन तो चालू है। ऊपर वेदन जो है वो राग का वेदन है, वास्तव में वो अध्यास है। आत्मा राग को वेद सकता नहीं, भोग सकता नहीं, कर सकता नहीं, क्योंकि आत्मा ज्ञान स्वरूप। जो आत्मा ज्ञान स्वरूपी आत्मा राग को कर सकता नहीं, करे कब? कि ज्ञान पलट करके, ज्ञान मिट करके राग रूप हो जाए तो, लेकिन ज्ञान ज्ञान रूप रहता है और राग होता है उसको जानता है, कर सकता नहीं है। पर करने की शक्ति भी ज्ञान में नहीं है, राग मैं करना चाहूं ये राग अच्छा है तो भी ज्ञान नहीं कर सकता, यानी आत्मा नहीं कर सकता। आत्मा ज्ञानम स्वयं ज्ञानम ज्ञानात अन्यत करोति किम, कैसे कर सकता है? अमृतचंद्राचार्य ने तो प्रश्न उठाया कि ज्ञान से दूसरा वो राग को कैसे कर सकता है, ज्ञानात अन्यत करोति किम। प्रभाव से करता आत्मा, रागादि भाव को मैं करता हूँ। मोहोयम व्यवहारिणा, अज्ञानी जीवों को व्यवहारी जीवों का सिर्फ मोह है, कल्पना है, अध्यास है और कुछ नहीं है, वस्तु स्थिति नहीं है। फिर भी स्वसंवेदन मालूम नहीं पड़ता है, ग्रहण नहीं होता है, तो खोज में ये खोजो वेदन किसका हो रहा है। जो ज्ञान राग को नहीं करता है वो कर्ता कर्म अधिकारी, इसलिए लिखा है कि वेदन ग्रहण नहीं होता है। वहां भी बराणु तराणु चौराणु पंचाणु चार गाथा लिया है इस विषय को लेकर के, और छन्नवे गाथा में वो चारों गाथा का टोटल किया है, ऐसे पांच गाथा इसी विषय पर चली है। आत्मा कर ही नहीं सकता, राग को भी नहीं कर सकता, ठंडी गर्मी को नहीं कर सकता, वैसे राग को भी नहीं कर सकता, क्योंकि ज्ञान ठंडा गर्म होता नहीं। तो कर नहीं सकता तो भोग भी नहीं सकता, जिसका कर्ता होता है उसका ही भोगता हो सकता है। तो फिर मैं राग को वेदन करता हूँ, वो भोगता पड़ा आया कहाँ से? ज्ञान मिट करके, ज्ञान का नाश हो करके राग हो जाए तब तो ज्ञान राग को करे, लेकिन ज्ञान का नाश होता नहीं और राग को कर सकता नहीं। ऐसा राग करूं ऐसा द्वेष करूं मन चाहे तो नहीं कर सकता है, होता है तो तुम स्वयं होता है, करने से नहीं होता है, ये भी वस्तु स्थिति है। इच्छा अनुसार भी नहीं कर सकता है, और ज्ञान तो सदा ही ज्ञान रूपी रहता है। जब करता नहीं है तो सिद्ध करने की जरूरत नहीं है कि भोगता नहीं है, क्योंकि जिसका करता है उसका ही भोगता हो सकता है। भोगता होना यानी वेदन करना, अनुभव करना, भोगवता करना, वेदन करना, तीनों एक अर्थ है। तो इसलिए वो बात समझ में आई, इसलिए कर्ता कर्म अधिकार कर्ता कर्म बात तो खुली खुली है, एकदम खुल्लम खुल्ली बात है। बुद्धिमानता तो हम, बुद्धिमानता तो हम ना नहीं करते, हम नहीं है ऐसा कौन कहेगा? अरे मैं नहीं हूं, भगवान आत्मा बात छोड़, मैं हूं नहीं ऐसा कौन कहेगा? बुद्धिमानता, अपनी बुद्धिमानता का निषेध कौन करेगा? मैं नहीं हूं, मेरा नाश हो गया है, मैं मर गया हूं क्या? नहीं, मैं तो हूं ही, सामने बैठा हूं, अभी हूं, मैं मौजूद हूं, हाँ मौजूद हूं, कैसे जाना? इसकी विद्यमानता में जाना, बस जाओ इसकी गहराई में, वेदन तक पहुंच जाओगे। विद्यमानता की गहराई में जाओ कि कौन विद्यमानता को संभालता है। अपनी विद्यमानता को कौन चेतता है? चलो हाँ, और थोड़ा ले ले कि अपनी विद्यमानता को कौन चेतता है? हाँ, कहते चेतावनी है इधर, यहाँ संभाल से चलना, यहाँ इलेक्ट्रिक करंट 440 वोल्ट चालू है, कहीं भी आपका हाथ छू जाए, छूना स्पर्श हो नहीं जाए, चेतावनी होती है नहीं। तो विद्यमानता को कौन चेतता है, ये चेतने वाला कौन है, इसकी गहराई में चले जाओ, वेदन तक पहुंच जाओ। आपको कभी टेंशन हुआ है कि जीवन में हुआ है? हाँ, इस वक्त आप कहाँ चले गए? टेंशन हुआ उस वक्त कहाँ चले गए? कि जो जो भी कोई प्रसंग बना है उसकी गहराई में चले गए कि नहीं चले गए? और दृष्टांत ले लो। तीव्र असाध्यता की वेदना पीड़ा होती है, तो कभी ऐसा बोलने में आता है कि मारो जीव ऊंडो ऊंडो उतरी जाए छे। क्यों कैसे मारो जीव ऊंडो उतरी जाए छे? અને બેભાન થયા પહેલા એનો પ્રોસેસ આ રીતે ચાલે, ઉપયોગ અંદરમાં ઘેરાવા માંડે અને ઊંડો ઉતરવા માંડે, પછી ભાન ન રહીએ હું ક્યાં શું છું। આ વેદનાનો દૃષ્ટાંત છે, વેદન સમજાવવું છે ને એમ। હું મારી હૈયાતીને જો સ્વીકારું છું તો શેમાં સ્વીકારું છું, કેવી રીતે હું એને ચેતું છું, એ વિષયથી બહાર ન જાઉં એવી રીતે એ વિષયને ઊંડા મંથનમાં ઊંડા ચિંતનમાં અને ઊંડી શોધમાં જાઓ, ઊંડી શોધમાં જાઓ। કોઈ ચીજ અંધારામાં ખોવાણી હોય બહુ ધ્યાનથી જોવું પડે ને, બહુ ધ્યાનથી જો, આ ગોર છે દેખના એનો દ્રષ્ટાંત। અંધારામાં ચીજ પડી ગઈ અને ન દેખાતી હોય તો કેવી રીતે ધ્યાન આપીને જોવે? સહેજ એની ઝાંખી થઈ જાય તો આખી ચીજને પકડી દઈએ, ચોખ્ખી તો દેખાવાની નથી। હવે અંધારું છે એટલે ચોખ્ખી અજવાળામાં પડી હોય એવી રીતે દેખાવાની નથી, તો ધ્યાનથી એકદમ ધ્યાનથી એકદમ ધ્યાનથી જુએ એમાં સહેજ ઝાંખી આવી જાય, કે આ એની સહેજ થોડી આકૃતિ આવી જાય તો આખી ચીજને પકડે છે કે નહીં? જ્ઞાનમાં તો અહીંયા લાગે છે આ પડી અહીંયાથી, આ તો અંધારામાં ચમકતો હીરો છે, પુનઃતિથી ન દેખાય એવી છે, આ તો અંધારામાં ચમકતો હીરો દળતો હીરો છે। હીરો દળતો હોય કેવો ઝડપથી પકડે, હે સ્થિર થાય પેલા પકડી લે કે નહીં? દળતો હીરો પ્રકાશતો હીરો હેલો જતો હોય તો સ્થિર થઈ પેલા પકડે કે નહીં? કેવી ઝડપ મારે, એમાં ઉપયોગ છે, દળતો હીરો છે, ચાલુ જ છે। એના વિષયના ઊંડાણમાં એનો રસ આવે, ખોજનો એનો રસ આવે, શોધનો અંતર શોધ વર્તે અંતર શોધ જ્યારે એમ કે અંદર શોધ વર્તે ત્યારે એક પદ એવું છે, સદગુરુ બોધ સુહાય, એ પદ લેખ છે મરાઠી કડી ત્યારે આત્મસિદ્ધિ કરી, ત્યારે શું થાય કે સદગુરુ બોધ સુહાય, કેમ કે એ જેને ગોતે છે એ વાત કરે છે એટલે એને એ વાત એને ગમે છે, કેમ કે એનું મંથન છે, એને ખોજનો વિષય છે, ત્યાંથી નીકળી શકતો નથી, ત્યાંથી છૂટી શકતો નથી. એને એ વાત ગમે છે, સદગુરુ બૌદ્ધ સુહાય એવી દશા આવે, આવે જ્યાં એવી દશા સદગુરુ બૌદ્ધ સુહાય. આ જે રચનામૃત છે એ આખી નોંધમાં બહુ જ આત્માને પ્રગટપણે દેખાડી દે એવું છે, પ્રગટ આત્માને પ્રગટપણે દેખાડી દે એવું વચન છે. જો અંદર તારું સ્વસંવેદન પ્રગટ છે, તો અત્યંત પ્રગટ છે, તો આત્મા અત્યંત પ્રગટ છે, જો તો ખરો જરાક જ્ઞાનથી જો તો બીજે ક્યાંય જોવાનું બંધ થવું જોઈએ, તો સ્વાભાવિક છે. ધ્યાનથી જોવું હોય ત્યારે બીજે ક્યાંય જોવાનું બંધ થવું જોઈએ. પછી વર્તે અંતર શોધવું કડીમાં શું છે? અરે વર્તે અંતર શોધ એ પદની કડી શું છે? હૈયાથી અનુભવ ગોચર થાય, પોતે ના પાડતો નથી, હું નથી એમ કહેતો નથી, એનો અર્થ કે હૈયાથી અનુભવ ગોચર થાય છે. સવાલ એટલો છે કે અનુમાનથી છે કે વેદનથી છે? કેમ કે કોઈ ના તો પાડતું નથી, મારે હૈયાથી નથી, હું નથી એમ તો કોઈ કહેતું નથી, હું છું એનું તમે અનુમાન લગાવો છો કે તમને વેદન છે? અહીંયા તો કહે છે કે સ્વસંવેદનથી પ્રગટ છે, એ વાત છે, અહીંયા અનુમાન લગાવવાની વાત નથી. હું નથી એમ આવતું નથી માટે હું છું એમ નહીં, કેમકે એ તર્ક પ્રધાન છે, તર્કથી પ્રમાણ નથી કરવું, અનુમાનથી પ્રમાણ નથી કરવું, અનુભવથી પ્રમાણ કરવું છે. યોગ્યતા લીધી, યોગ્યતા લીધી, આ બરાબર છે, આ કડી બરાબર છે. તે જિજ્ઞાસુ જીવને, જેને અંતર જિજ્ઞાસા છે એ જીવને સદગુરુનો બોધ મળે છે, એટલે પ્રાપ્ત થાય છે નિમિત્ત નૈમિત્તિક સંબંધે. તો એ જે કહેવા માગે છે એનું વાચ્ય એ પકડે છે અને એ અવશ્ય સંકિતને પામે છે. ક્યારે? કે અંતર શોધ વર્તે ત્યારે, બરાબર છે, એમ અનુસંધાન. અંતરશોધની ભૂમિકામાં એને બુદ્ધની પ્રાપ્તિ છે, અને બુદ્ધની પ્રાપ્તિના ફળમાં સંકેતની પ્રાપ્તિ છે એમ લેવું છે. જિજ્ઞાસુ તે મુમુક્ષુ જીવ છે, જ્ઞાનીની વાત નથી, આ મુમુક્ષુ જીવની વાત છે એને એમ બને છે એમ કેમ. જો જિજ્ઞાસુની ભૂમિકામાં ન આવે તો ત્યાં સુધી તો એને કોઈ કામ આવે હે? મોક્ષાર્થી હોવો જોઈએ અને અંતરશોધની ભૂમિકામાં આવવો જોઈએ. જિજ્ઞાસાપૂર્વક અંતરશોધની ભૂમિકામાં આવવો જોઈએ, પછી એને બોધની પ્રાપ્તિ થશે અને સંકેતની પ્રાપ્તિ પણ થશે એમ. આથી એક નંબર છે એ આત્માને જાગ્રત કરી દે એવું છે. એટલે કોન્સન્ટ્રેટ થવા જેવો વિષય છે, એના વાચ્ય સુધી જવું જોઈએ. જેમ સાકર શબ્દ કહેતા, સાકરનો ગાંગડો જ્ઞાનમાં આખો દેખાઈ જાય. હાથી કહેતા હુંઢવાળું પ્રાણી સીધું જ્ઞાનમાં આવે, ખડો થઈ જાય. હાથી ખડો થઈ જાય, હાથી એમ શબ્દ સાંભળે ત્યાં હાથી ખડો થઈ જાય. એમ ભગવાન આત્મા કહે ત્યાં ભગવાન આત્મા ખડો થઈ જવો જોઈએ. ખબર ત્યાં તો હાથીને જોયો હતો ને એટલે ખડો થયો, અહીંયા હવે ભગવાન આત્માને જોયો નથી ને એટલે ખડો નથી થતો. તો કે જો તારા જ્ઞાનથી, જ્ઞાન સ્વરૂપીને જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાન પ્રગટ છે ને અનુભવગોચર છે ને સાકાર છે, એવો જ તારો આત્મા છે. બીજું આત્માનું રૂપ નથી, જ્ઞાન સ્વરૂપી જ તું છો, એ સિવાય બીજું રૂપ નથી. તે આત્મા નિત્ય છે. શું કહે છે? કે તે આત્મા નિત્ય છે, જે પ્રગટ અનુભવમાં આવી રહ્યો છે એ સદાય છે. સાકારણથી લોજિક આપ્યું છે, અનુત્પન્ન અને અમલિન સ્વરૂપ હોવાથી, કોઈ ઉત્પન્ન કર્યો નથી, બનાવ્યો નથી અને ક્યારે એ મેલો થતો એવું નેવું સ્વરૂપ, અનંતકાળ નિગોદમાં કશાય કલંકની વચ્ચે રહેવા છતાં વસ્તુનું સ્વરૂપ એવું નેવું ઇનટેક, કોરે કોરું નખો. ભગવાન કહે છે કે હે જીવો તમે આનંદો. કેમ આનંદો? કે તમે એવા ને એવા છો, ક્યાંય તમારું બગડ્યું નથી, અંદરમાં કાંઈ બગડ્યું નથી. મિલન સ્વરૂપ, હા, કોઈ મળ્યું નથી અંદર, મળ્યું નથી પણ મિલન છે. અમિલન એટલે કોઈ અંદર મળતું નથી, એડલ્ટ્રેશન થતું નથી, ભેળસેળ થતું નથી, બરાબર. મિલન અંદર કોઈ મેળવણી થતી નથી. એમાં શું છે કે કાં તો વસ્તુ નવી ઉત્પન્ન થાય અને કાં તો કોઈ પણ મેળવણીથી એને ક્રિએટ કરવામાં આવે. એક બે ચાર એવા પદાર્થોના મિશ્રણથી કોઈ વસ્તુ બનાવવામાં આવે, તો એ વસ્તુ ભળીને મળી, મળીને થઈ, એવી રીતે વસ્તુ, એવી રીતે ઘણી વસ્તુ બનતી. હા, મેળવીને મિક્સિંગ કરીને બનાવે છે, આમાં કાંઈ મિક્સિંગ થતું નથી. શ્રીખંડ લ્યો, દહીં અને ખાંડનું મેળવણી કરીને છણે મિક્સ કરે ને, તો અહીંયા એમ નહીં કે આ દહીં ખાંડ છે ખાવ, એમ નહીં કે શ્રીખંડ ખાવ એમ કે, દહીં ખાંડને ખાવ એમ થોડું કે છે આપણને, શ્રીખંડ ખાવ. શ્રીખંડ એટલે શું છે કે દહીં અને ખાંડની મેળવણીથી એક તૈયાર થયેલી વસ્તુ. એમ આ કોઈ તૈયાર થયેલી વસ્તુ મિલન સ્વરૂપ નથી, મળીને થયેલી નથી વસ્તુ, તેમ કોઈ ઉત્પન્ન કરેલી વસ્તુ નથી, માટે વસ્તુ નિત્ય છે, એવી ને એવી સદાય છે. બરાબર છે.
એ તો શું છે કે જે ગર્ભજ જીવો છે
એના માટે લાગવું પડે છે, પણ સમર્થન જીવવા માટે તો કંઈ લાગવું પડતું નથી. જે હવામાં ઉત્પન્ન થાય છે, બત્તી થાય ને સીધા જોડા થઈ જાય હજારોની સંખ્યામાં, પર્યાયાંતર થઈને આવે છે. કોઈ પર્યાયમાં રહેલા હોય છે, બીજી પર્યાય એ ઉત્પન્ન થઈ જાય છે. તે આત્મા નિત્ય છે, અનુત્પન્ન અને અમિલન સ્વરૂપ હોવાથી આત્મા સદાય છે, એવો ને એવો સદાય છે. હવે કે છે કે ભ્રાંતિપણે પરભાવનો કરતા છે. શું પરભાવનો કરતા? એવો અનુભવ થાય છે કે મેં રાગ કર્યો, એ ભ્રાંતિ છે. બાકી ખરેખર જ્ઞાન રાગને કરતો નથી. અથવા સ્વભાવ સ્વરૂપ આત્મા પોતાના સ્વભાવે કરીને રાગને કરી શકતો નથી કે રાગરૂપ પરિણમતો નથી. જો સ્વભાવે કરીને રાગરૂપ પરિણમતો હોય તો સદાય રાગ ચાલ્યા જ કરે, મટે જ નહીં. કેમ કે એનો સ્વભાવ છે. એમ જ્ઞાન સદાય થયા કરે છે, કેમ કે જ્ઞાન એનો સ્વભાવ છે. એને મટાડી ન શકાય, પણ રાગને મટાડી શકાય. એટલે ભ્રાંતિ પણ એ પરભાવનો કરતા છે, એ ભ્રાંતિગત પણ એ વાત છે. અને તેથી તેના ફળનો એટલે દુઃખનો ભોગતા પણ, જ્યારે ભ્રાંતિ પણ એ રાગને કરે છે ત્યારે આકુલતા નામ દુઃખને પણ એ ભોગવતો રહે છે. પણ ભાન થઈ સ્વભાવ પરિણામી છે. બહુ સરસ થયેલી છે કપાળજી. આત્મા પોતાના પૂર્ણ શુદ્ધ પર્યાય પરિણમે એવો જ આત્માનો સ્વભાવ છે. છતાં કેમ તે શુદ્ધ પર્યાય પરિણમતો નથી? કારણ કે પોતાના સ્વભાવનું બેભાનપણું વર્તે છે. તેથી જો ભાન થાય તો સ્વભાવ રૂપે પરિણમવું સહજ છે. કેમ કે સહજ સ્વભાવે સ્વભાવે પરિણમવું એવો એનો સ્વભાવ. ખાલી ભાન થવાની જરૂર છે, બેભાન છે. હું ફલાણો, હું ફલાણી જેવું શરીર છે એવો કલ્પી લીધો. નીચો છે તો નીચો, ઊંચો છે તો ઊંચો, જાડો છે તો જાડો, પાતળો છે તો પાતળો, રૂપાળો છે તો રૂપાળો, અને કદરૂપો છે તો કદરૂપો. એ આત્માનું બેભાનપણું છે. એ બેભાનપણામાં એવી બધી કલ્પના, હું રંક, હું રાજા, હું ગરીબ, હું શ્રીમંત, હું મૂર્ખ, હું પંડિત, હું ગ્રસ્ત ને હું ત્યાગી, આ બધા બેભાનપણાના ભાવો છે. હું આત્મા છું, ગ્રસ્તે નથી, ત્યાગીએ નથી, મૂર્ખ પણ નથી અને પંડિત પણ નથી, રાજાએ નથી અને રંગ પણ નથી, મનુષ્ય પણ નથી. પછી સવાલ ક્યાં રહ્યો? હું આત્મા છું. એ તો કર્મજનિત અવસ્થા છે. આત્માનું સ્વરૂપ ક્યાં છે? આત્માનું સ્વરૂપ નથી. ભાન થયે સ્વભાવ પરિણામી છે. એટલું સરસ નથી. સ્વભાવ પરિણામી છે એમ સીધું નથી લખ્યું. ભાન થયે સ્વભાવ પરિણામી છે. મૂળ સ્વરૂપનું ભાન થાય તો સહજ સ્વભાવરૂપ પરિણમન ચાલુ થઈ જાય. પગ ખોલ્યો એટલે પાણી ધડધડાટ ચાલુ થઈ ગયું. એમ ભાન થયું એટલે સ્વભાવનો પગ ખુલી ગયો, એને જેવું ભાન થયું ચાલુ થઈ ગયું સ્વભાવ કરે. ખાલી ભાન થવાની જરૂર છે. અને ભાન ક્યાં થાય? પ્રગટ લક્ષણે ભાન. જ્ઞાનનું જે પ્રગટ લક્ષણ છે એનાથી ભાન થાય. ભૂલ જાતે હૈ, કિસ ભાષા મેં બોલતે હૈ વો ભૂલ જાતે હૈ. યાદ દિલા દેના, ઠીક હૈ? હા, પ્રશ્ન ગુજરાતી માં આતા હૈ. हिंदी में प्रश्न कर लेना तो याद आ जाएगा। सुबह प्रशांत भाई ने टिक टेक किया था, हिंदी में बोली ऐसा नहीं किया, हिंदी में प्रश्न किया तो हम समझ गए कि ठीक है चलो हिंदी में चलाना है, मदद तो करेगा ना, उसमें तो मदद करेगा। कभी कैसे कैसे टुकड़ा आ जाता है, चार शब्द का एक टुकड़ा है, भान थय स्वभाव परिणाम, चार शब्द त्रण शब्द तो बबे अक्षर ना थे, कितनू टूंको वाक्य है, बे शब्द तो बबे अक्षर ना थे, एक शब्द एक एक अक्षर नो छे, त्रण त्रण शब्द में आप तो पांच अक्षर छे, खाली पांच अक्षर ना त्रण शब्द, कितनू टूंको वाक्य छे, मर्म कितनो भरो छे, એમ લાગે કે બસ આટલું જ છે, ખાલી ભાન થવાની જરૂર છે, મુજે તો સ્વભાવનો બંબો ચાલુ થઈ ગયો, શ્રી ગુરુએ માર્ગને સહેલો કરી દીધો છે, અનુભવ પ્રકાશમાં એવું બધું લખ્યું છે દીપચંદજી, શ્રી ગુરુએ માર્ગને સહેલો કરી દીધો છે, લખે છે અનુભવની વાતને વચ્ચે શ્રી ગુરુને નાખતા જાય પાસે, એવી વાતો એવી આવે છે, આપણો અનુભવ પ્રકાશ ગુજરાતી વાંચ્યું છે ને, એટલે અનુભવ પ્રકાશ ગુજરાતી વાંચ્યું છે, હિન્દીમાં છે ને ઢુંઢારીમાં વાંચ્યું છે, પણ તેલુગુ ગુજરાતીમાં વાંચ્યું છે, હિન્દી લાગે છે यहाँ तक रखे और
दूसरे